લઘુછાણાતણા સ્પર્શે અગ્નિ તુરત જ ચેતશે, ગુરુ પથ્થરના ભારે ચેતેલો અગ્નિ બુજશે. સગર નામે રાજા હતો, તેને કેશીની અને સુમતી નામની બે રાણીઓ હતી, પણ એકને સંતાન નહોતું. આથી રાજા બહુ ઉદાસ રહેતો હતો. છેવટે તે રાણીઓને સાથે લઈને વનમાં ગયો. વનમાં મહાત્મા ભૃગુ તપ કરતા હતા. રાજા અને તેની રાણીઓએ એક ચિત્તે ભૃગુની સેવા કરવા માંડી. આમ ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસ ભૃગુએ કહ્યું, હે રાજા, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, તારે જે જોઈએ તે માંગી લે. રાજાએ કહ્યું, ભગવાન, પુત્ર વિના હું આ સંસારમાં અપકીર્તિવાળો થાઉં છું, મારા પર દયા કરો. આમ કહી રાજા ભૃગુના પગમાં પડ્યો અને રાણીઓએ પણ તે વખતે ભૃગુને પ્રણામ કર્યા. ભૃગુએ રાણીઓને કહ્યું, કહો, એક જોઈએ કે અનેક? બંને રાણીઓ વિચારમાં પડી ગઈ. કેશિનીએ વિચાર કર્યો કે અનેક પુત્રોમાં પણ વંશની વૃદ્ધિ માટે તથા યશોવૃદ્ધિ માટે છેવટે તો એકની જ જરૂર હોય છે, તો પછી એક જ શા માટે ન માંગવો? આમ વિચાર કરીને તે બોલી, ભગવાન, એક જોઈએ. ભૃગુએ હસીને કહ્યું, તથાસ્તુ. સુમતીએ વિચાર કર્યો કે એક પુત્ર હોય તે કાલે એને કંઈ થયું તો હું તો રોઈ ઊઠું ને, એના કરતાં અનેક પુત્ર હોય તો સારા. આમ વિચાર કરી તેણે માંગ્યું, ભગવાન, અનેક પુત્ર આપો. ભૃગુએ હસીને કહ્યું, તથાસ્તુ. બંને રાણીઓ ખુશ થઈ. રાજા ખુશી થયો. ત્રણે ઋષિને પગે પડ્યા, તેમની વિદાય લઈને ઘેર ગયા. વખત જતાં કેશિનીને એક પુત્ર જન્મ્યો, તેનું નામ પડ્યું અસમંજસ. સુમતીને અનેક પુત્ર થયા, એમની સંખ્યા 60,000 લેખાઈ. અસમંજસ બહુ ઉતાવળિયા સ્વભાવનો હતો. એના આવા સ્વભાવના લીધે એ ઘણી વખત ઘણા ના કરવા જેવા કામો પણ કરી બેસતો. એ મોટો થયો, યુવાન થયો, પરણ્યો અને પિતા થયો, તો પણ એનો આ સ્વભાવ સુધર્યો નહીં. એવામાં એક વખત એવું બન્યું કે ગામના છોકરા સરયુના કાંઠે રમતા હતા. એ જોઈ અસમંજસને કોણ જાણે શું થઈ આવ્યું કે એણે એક બેને ઉચકીને નદીના પાણીમાં ફેંકી દીધા અને પાણીમાં એમને ડૂબતા તરફડિયા મારતા જોઈ એ હસવા લાગ્યો. આજ લગી એના દુષ્કૃત્યનો લોકોએ સહી લીધા હતા, પણ એનું આ કૃત્ય કોઈથી સહન થયું નહીં. લોકો બધા ભેગા થયા. તેમણે ઠરાવ કર્યો કે કાં અસમંજસ નહીં, કાં અમે નહીં. તેમણે રાજાની પાસે જઈને પોતાનો નિશ્ચય જણાવ્યો અને રાજ્ય છોડીને ચાલી જવાની રજા માંગી. અસમંજસ રાજાને ઘણો વહાલો હતો. મોટી રાણીનો એકનો એક કુંવર હતો, પરંતુ રૈયત પર ગુજરતો ત્રાસ જોઈને રાજાએ મન કઠણ કર્યું. કારણ કે રૈયતનું મન રંજન કરે તે રાજા તેણે અસમંજસને બોલાવ્યો. અસમંજસે તરત જ પોતાનો ગુનો કબૂલ કર્યો. તે પોતાના ગુનાની સજા માંગી. રાજાએ તેના હાથમાં એક કોદારી પકડાવી દઈને કહ્યું, તારા બાહુબળનો તને ગર્વ છે અને એ ગર્વના લીધે તું ઉપરા ઉપરી અનર્થ કરે છે, માટે હું તને તારા બાહુબળ પર છોડી દઉં છું. તારું બાહુબળ બતાવી તું તારાથી બને તો સમૃદ્ધિ પ્રાપ્ત કરજે, નહીં તો કોદારીથી કંદમૂળ ખોદી તારું પેટ ભરજે. હું તને દેશ નિકાલની સજા કરું છું. અસમંજસે મૂંગે મોઢે સજા માથે ચડાવી હાથમાં કોદારી લઈ તે વનમાં ચાલી નીકળ્યો, ફરી કદી પાછો આવ્યો નહીં. દેશવટો પામીને અસમજસ ક્યાં ગયો અને તેનું શું થયું તે વિશે રામાયણમાં કશું લખેલું નથી, પણ કેટલાક યુરોપીય વિદ્વાનોએ કરેલી વિવિધ શોધખોળો અને બાંધેલા અનુમાનો વિચારવા જેવા છે. વેડેલ નામનો એક અંગ્રેજ વિદ્વાન હતો. તેણે સંસ્કૃત ભાષા, મિશરની ભાષા અને સુમેરની ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તે કહે છે કે સગર રાજા સુમેનોર ચક્રવર્તી રાજા હતો અને હિન્દુસ્તાનથી માંડીને ઇંગ્લેન્ડ સુધી એની આણ ચાલતી હતી. એનો પુત્ર અસમજસ દેશવટો મળતા મિસર ગયો હતો અને ત્યાં મિસરમાં એણે નવા નવા સુધારાઓ દાખલ કર્યા હતા. મિસરી ભાષામાં એનું નામ અસમજસ જ છે. સગર અને અસમજસના નામની મુદ્રાઓ સિંધુ નદીને કાંઠેથી પણ મળી આવે છે. ભૃગુ ઋષિના આશીર્વાદથી જન્મેલો એક પુત્ર અસમજસ આવો પરાક્રમી અને પ્રતાપી નીવડ્યો હોય એ બનવા જોગ પણ લાગે છે.